પ્રકરણ 2 સમ્રાટોનો વંશ. અનિશુદ્ધ સૂર્યવંશમાં ખૂબ શક્તિશાળી, કીર્તિશાળી, બળવાન બાહુવાળા પ્રજાજનો, જેમને ખૂબ ચાહતા હતા, એવા પૂજ્ય રાજા ખડાંગ જન્મ્યા હતા. તેમના શાસને પોતાના પ્રજાજનોની વિશાળ વસ્તી ઉપર પરમ આનંદ વરસાવ્યો હતો અને તેથી લોકો તેમને ભગવાનની પેઠે પૂજતા હતા. તેમણે દિલીપ નામનો એક જ પુત્ર હતો. જ્ઞાન અને સદગુણોથી પ્રકાશતા એવા તે મોટા થયા. પ્રજાજનોનું રક્ષણ કરવાના અને તેમને માર્ગદર્શન આપવાના વિશિષ્ટ અધિકારમાં અને આનંદમાં તેમણે પિતા સાથે ભાગીદારી નોંધાવી. પ્રજાજનોના સુખ દુઃખ જાણવાની ઈચ્છાથી, તેમના દુઃખોને દૂર કરવાના ઉપાયો શોધી કાઢવાની ઈચ્છાથી, તેમનું કલ્યાણ કરવાની અને તેમને સંપત્તિશાળી બનાવવાની ઈચ્છાથી તે તેમની વચ્ચે પરિભ્રમણ કરતા હતા. પુત્રને સરળ, બળવાન, સદગુણી અને જ્ઞાની બનતા જતા પુત્રને પિતાએ નિહાળ્યો. તેમણે તેમને માટે એક કન્યા શોધી, જેથી લગ્ન પછી શાસનના ભારનો થોડો ભાગ તેમને સોંપી શકે. તેમણે અનેક રાજમહેલોમાં કન્યાઓની શોધ કરી, કારણ કે તે કન્યા પોતાના કુમાર માટે યોગ્ય સાથીદાર હોવી જોઈએ. છેવટે મગધરાજની કુમારી સુદક્ષિણા ઉપર તેમની પસંદગી ઉતરી. પ્રજાજનોએ અને દરબારે લગ્નને અસાધારણ ભપકાથી આનંદપૂર્વક ઉજવ્યો. સુદક્ષિણાના નારીના બધા જ સદગુણો ખૂબ પ્રમાણમાં. તે ધાર્મિક સરળ હતી અને પોતાના પતિને દિલથી સચ્ચાઈપૂર્વક પૂજતી. તે પોતાના પતિની સેવા કરતી અને જાણે તે પોતાના પ્રાણ હોય તેમ તેમને પ્રેમ કરતી. તે પોતાના પતિના માર્ગને અનુસરતી અને કદી ધર્મના માર્ગથી ચ્યુત થતી નહીં. દિલીપ પણ ધર્મમૂર્તિ હતા અને તેથી કોઈ જરૂરિયાત કે નિરાશા તેમને કદી સતાવતી નહીં. તે પોતાના પિતાના આદર્શોને અને આચારને મક્કમપણે ચીટકી રહેતા, ખાસ કરીને સામ્રાજ્યના વહીવટની બાબતમાં, અને તેથી ધીમે ધીમે જરા પણ વિક્ષેપ પેદા કર્યા સિવાય વહીવટની જવાબદારી પોતાના ઉપર તે લઈ શકે. આમ વૃદ્ધાવસ્થામાં તે પોતાના પિતાને આરામ આપી શકે. પુત્રના સદગુણો, ચતુરાઈ, કાર્યકુશળતા અને વ્યવહાર જ્ઞાનને જોઈને ખડાંગ મનમાં ને મનમાં આનંદ પામતા. આમ કેટલાક વર્ષ વીતી ગયા પછી ખડાંગે રાજસભાના જ્યોતિષીઓને દિલીપના રાજ્યાભિષેક માટે શુભ દિવસ અને શુભ મુહૂર્ત ખોળી કાઢવાની આજ્ઞા કરી. તેમણે નક્કી કરેલા દિવસે ખડાંગે દિલીપનો રાજ્યાભિષેક કર્યો. તે દિવસથી દિલીપ એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી વિસ્તરતા 7 દ્વીપોવાળા રાજ્યના સ્વામી અને શાસક તરીકે ઝળકી ઉઠ્યું. તેમનું શાસન એટલું બધું ધર્મી અને દયાળુ હતું, ધર્મશાસ્ત્રોના નિયમોને એટલું બધું અનુસરતું હતું કે જરૂર પ્રમાણે હંમેશા વૃષ્ટિ થતી અને ખૂબ સમૃદ્ધ પાક મળતો. સમગ્ર સામ્રાજ્ય લીલુંછમ, યશસ્વી, ઉત્સવમય અને પરિપૂર્ણ હતું. દરેક ગામમાં ગવાતા વેદમંત્રોના પાવનધ્વનિ વડે આખો દેશ ગુંજી ઉઠતો. આખા દેશમાં કરાતા વૈદિક યજ્ઞોમાં ગવાતા મંત્રોની પાવનકારી છંદોમયતા બધે પ્રસરી જતી. દરેક જાતિ બીજી જાતિઓ સાથે સુસંવાદી રીતે જીવતી, પણ મહારાજને કોઈ ગુપ્ત ચિંતા સતાવતી હતી. તેમનું મુખ નિસ્તેજ બની રહ્યું હતું. થોડાક વર્ષો વીતી ગયા, પણ તેમાં કોઈ ફેરફાર પડ્યો નહીં. નિરાશા તેમના લલાટ ઉપર વધુ દ્રઢતાપૂર્વક ઊંડી રેખાઓ આંકતી હતી. એક દિવસ તેમણે પોતાની રાણીને પોતાની નિરાશાનું કારણ જણાવ્યું. વાલી સુદક્ષિણા, આપણને કોઈ સંતાન નથી અને તેથી શોક મારા ઉપર સવાર બનીને બેઠો છે. આ ઇક્ષ્વાકુ વંશનો મારી સાથે અંત આવશે એ વિચારથી મને ખૂબ દુઃખ, ખૂબ ખેદ થાય છે. મેં કોઈક પાપ કર્યું હશે જેથી આ સંકટ આપણા ઉપર આવી પડ્યું છે. આ પ્રતિકૂળ નસીબનો સામનો કરવાનો કોઈ પણ પ્રક્રિયા મને સુજતી જ નથી. હું પરમાત્માની કૃપા પ્રાપ્ત કરી શકું અને મારા પાપનું પ્રાયશ્ચિત કરી શકું તેવા ઉપાયો આપણા કુળગુરુ વશિષ્ઠ પાસેથી જાણવાની મને ઉત્કટ ઈચ્છા છે. હું શોકથી ખૂબ વિક્ષુબ્ધ બની ગયો છું. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાના છેલ્લા ઉપાય તરીકે તું શું સૂચવે છે? સુદક્ષિણાએ ઉત્તરનો વિચાર કરવામાં જરા પણ સમય ગુમાવ્યો નહીં. તે બોલી, સ્વામી, તેજ ભાઈએ મારા મનમાં પણ પ્રવેશ કર્યો છે. તેણે મારા મનમાં પણ ખૂબ જ શોક પેદા કર્યો છે. મેં તેને અભિવ્યક્ત કર્યો ન હતો. મેં તેને મનમાં જ દબાવી રાખ્યો, કારણ કે મારા સ્વામી એવા તમે મને પ્રેરિત ન કરશો ત્યાં સુધી હું મારા ભયને પ્રગટ કરી શકું નહીં. આપણા શોકને દૂર કરવા માટે તમને જે શ્રેષ્ઠ ઉપાય લાગે તેને ટેકો આપવા માટે અને તેને અનુસરવા માટે હું હંમેશા તત્પર અને આતુર છું. તેમાં વિલંબ શા માટે કરવો? ચાલો આપણે પૂજ્ય વશિષ્ઠની સલાહ લેવા જઈએ. દિલીપે ગુરુના આશ્રમમાં જવા માટે રથ લાવવાની આજ્ઞા કરી. તેમણે કહ્યું કે આજે કોઈ પણ અંગરક્ષક કે દરબારી મારી સાથે આવવાની જરૂર નથી. હકીકતમાં તેમણે પોતે રથ હાંક્યો અને ગુરુદેવની સાદી ઝૂંપડીએ પહોંચી ગયા. રથનો અવાજ સાંભળીને આશ્રમની બહાર ઉભેલા તપસ્વીઓ ઝૂંપડીમાં દોડી ગયા અને ગુરુદેવને જાણ કરી કે સામ્રાજ્યના શાસક પધારે છે. દ્વાર નજીક આવી પહોંચેલા રાજાને જોતા વસિષ્ઠ તેમના ઉપર આશીર્વાદ વરસાવે, પ્રેમપૂર્વક તેમના કુશળ સમાચાર પૂછે, તેમના પ્રજાજનોના અને સગા સંબંધીઓના કુશળ સમાચાર પૂછે. સુદક્ષિણા વિખ્યાત ઋષિ પત્ની અયુંધતીને પગે પડી. અયુંધતી શ્રેષ્ઠ નારીઓના સદગુણોથી સુશોભિત હતા. અયુંધતીએ સુદક્ષિણાને પોતાના હાથમાં ઉચકી લઈ આલિંગન આપ્યું અને તેમના કલ્યાણ સમાચાર પૂછ્યા. તે તેમને આશ્રમની અંદરના ભાગમાં લઈ રાજ્યના રાજાને શોભે તે રીતે દિલીપે વસિષ્ઠને પૂછ્યું કે સાંસ્કૃતિક પરંપરાના ભાગ તરીકે મુનિઓ વડે કરાતા અમારા યાગયાગાદીનો કોઈ અવરોધ વગર બરાબર ચાલે છે? તે તપસ્વીઓને આહારમાં, પોતાના અધ્યયનમાં અને આધ્યાત્મિક સાધનામાં કોઈ મુશ્કેલીઓ તો નડતી નથી ને? જંગલી પશુઓ તેમના તપોવનોને ભય તો પહોંચાડતા નથી ને? કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે અથવા વિરોધી અસરને કારણે કોઈ પણ જાતની ખલેલ વગર તેઓ પોતાના અધ્યયનમાં અને આધ્યાત્મિક સાધનામાં પ્રગતિ કરે એવી મારી તીવ્ર આકાંક્ષાઓ છે. જ્યારે રાજા અને રાણી ઝૂંપડીમાં પ્રવેશ કરીને એકત્રિત થયેલા મુનિઓ તથા સાધકો સાથે બેઠા ત્યારે વસિષ્ઠે મુનિઓને તથા સાધકોને પોતપોતાના આશ્રમોમાં જવાનું કહ્યું. પછી તેમણે રાજાને પૂછ્યું કે તને કોઈ પણ પરિચારક સિવાય એકલા રાણી સાથે અહીં કેમ આવ્યા છો? રાજાએ ગુરુને ત્યાં જવાનું કારણ દર્શાવ્યું, પોતાનો ઊંડો શોક પ્રગટ કર્યો અને તેમની કૃપા માત્ર રૂપી ઉપાય માટેની પ્રાર્થના કરી. તે પ્રાર્થના સાંભળીને વસિષ્ઠ ઊંડા ધ્યાનમાં નિમગ્ન બની ગયા. સંપૂર્ણ શાંતિ છવાઈ. રાજા પણ પદ્માસન વાળીને પોતાના મનને પરમાત્મામાં વિલીન કરીને બેઠા. રાણીએ પણ પોતાના મનનો તાર પરમાત્મા સાથે જોડી દીધો. છેવટે વસિષ્ઠે પોતાની આંખો ઉગાડીને કહ્યું કે હે રાજા, માણસ ગમે તેટલો શક્તિશાળી હોય તો પણ ભગવાનની ઈચ્છા વિરુદ્ધ જઈ શકતો નથી. મારામાં ભગવાનના સંકલ્પ વિરુદ્ધ જવાની કોઈ શક્તિ નથી. મારા આશીર્વાદ દ્વારા તમને ઈચ્છિત પુત્ર આપવાની કૃપા જોઈતી માત્રામાં હું વ્યસ્ત કરી શકું તેમ નથી. તમને એક શાપ મળેલો છે. એકવાર તમે બહારથી રાજધાની તરફ આવી રહ્યા હતા ત્યારે કલ્પવૃક્ષની શીતળ છાયામાં કામધેનુ આરામ કરી રહી હતી. તમારી આંખ તેના ઉપર પડી, પણ દુન્યવી સુખોની જાળમાં ફસાયેલા તમે તેની ઉપેક્ષા કરી અને અભિમાનમાં તમારા રાજમહેલ તરફ ચાલ્યા ગયા. તે ઉપેક્ષાથી કામધેનુને ખૂબ દુઃખ થયું. તમે તેને પ્રણામ ન કર્યા તેથી તેને માઠું લાગ્યું. તેને લાગ્યું કે જ્યારે રાજા કામધેનુ પ્રત્યે પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા છે ત્યારે લોકો પણ તેવું અપમાન કરવા લાગશે. જ્યારે રાજાઓ વેદોને અથવા વેદોનું અધ્યયન કરતા અને તેમનું આચરણ કરતા બ્રાહ્મણોને અથવા માનવનું ભરણ પોષણ કરતી ગાયને પૂજ્ય ગણતા નથી અને તેની ઉપેક્ષા કરે છે અને નિર્ભયતાપૂર્વક સ્વેચ્છામય રીતે રાજ્યનું શાસન ચલાવે છે ત્યારે તેના રાજ્યમાં ધર્મ રહેશે નહીં. તે દિવસે કામધેનુએ તમને શાપ આપ્યો કે તમને ગાદીના વારસ તરીકે પુત્ર નહીં થાય. પણ જ્યારે તમે ગુરુની સલાહ અનુસાર નમ્રતાપૂર્વક અને પૂજ્ય બુદ્ધિપૂર્વક ગાયની સેવા કરશો, આભાર વૃત્તિથી તેની પૂજા કરશો, ત્યારે આ શાપ ટળી જશે અને તમને વારસ તરીકે પુત્ર પ્રાપ્ત થશે. એટલે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આ ક્ષણથી જ તમે તમારી રાણી સાથે ગાયની પૂજા કરવા લાગો અને તમને ચોક્કસ પુત્રની પ્રાપ્તિ થશે. તે ઘડી આવી પહોંચી છે જ્યારે ગાયો ઘાસના ખેતરમાંથી ઘેર આવવા લાગે છે. મારા નિધિરૂપ દિવ્ય નંદિની ગાય ઝડપભેર આશ્રમ તરફ આવી રહી છે. જાઓ, ભક્તિ અને સ્થિર શ્રદ્ધાપૂર્વક તેની સેવા કરો. તેને યોગ્ય સમયે ખોરાક અને જળ આપો. તેને સ્નાન કરાવો. તેને ચરવા માટે ખેતરમાં લઈ જાઓ અને ચરતી વખતે તેને કોઈ પણ ઈજા ન પહોંચે તેનો ખ્યાલ રાખો. પછી વસિષ્ઠે રાજાને અને રાણીને ધેનુવ્રતની દીક્ષા આપી. તેમણે ગાયની પૂજા માટે તેમને પવિત્ર જળ અને બલિ આપે અને તેમને ગોશાળામાં મોકલે. પછી વસિષ્ઠ પોતે સ્નાન અને સાયમ સંધ્યા માટે નદી તરફ ચાલી નીકળે. એક દિવસ જ્યારે નંદિની સુખપૂર્વક વનમાં ચરી રહી હતી ત્યારે એક સિંહે તેને જોઈ પોતાની ક્ષુધા શાંત કરવા માટે તેણે ગાયનો પીછો પકડ્યો. દિલીપે તે જોયું. સિંહ ગાય ઉપર તૂટી ન પડે તે માટે તેણે પોતાની સગળી શક્તિ અને ચતુરાઈ અજમાઈ. ગાયના બદલામાં તેણે પોતાનો દેહ સમર્પિત કરી દેવાનો નિર્ણય કર્યો. તે સિંહ ભયંકર અને માંસાહારી હતો, પણ તે ધર્મનું ચુસ્તપણે અનુસરણ કરતો હતો. પોતે જેને પૂછતો હતો તે ગાયને બચાવવા માટે આત્મબલિદાન આપવા તૈયાર થયેલા રાજાને જોઈને તે સિંહમાં કરુણા ઉપજી. તેણે તે ગાયને અને રાજાને પોતાની પકડમાંથી છોડી દીધા અને ત્યાંથી ચાલ્યો ગયો. દિલીપની આત્મબલિદાનની ભાવના જોઈને નંદિનીમાં અવર્ણનીય આનંદની અને આભાર વૃત્તિની લાગણી ઉભરાઈ ગઈ. તેણે કહ્યું, હે રાજા, આ ક્ષણે જ તમને જે શાપ લાગ્યો હતો તે ટળી ગયો છે. તમને એવો પુત્ર પ્રાપ્ત થશે કે જે આખા જગતને તાબે કરશે, ધર્મના સિદ્ધાંતોને આચરશે અને તેની રક્ષા કરશે, સ્વર્ગમાં તથા પૃથ્વીમાં યશને પ્રાપ્ત કરશે. તમારા વંશની કીર્તિમાં વધારો કરશે. અને સૌથી વધારે મહત્વની વાત તો એ છે કે તે ઇક્ષ્વાકુ વંશને ચાલુ રાખશે, જેમાં એક દિવસ ભગવાન નારાયણ પોતે જન્મ લેશે. તેવો પુત્ર તમને જલ્દી પ્રાપ્ત થાવ. નંદિનીએ રાજાને આશીર્વાદ આપ્યા. રાજા સાથે તે ગાય વશિષ્ઠ મુનિના આશ્રમમાં પાછી આવી. વશિષ્ઠને તે ઘટના વિશે કંઈ કહેવાની જરૂર હતી જ નહીં, તે બધું જ જાણી ગયા હતા. રાજાના અને રાણીના મુખને જોતા વેત જ તેમણે અનુમાન કર્યું કે તેમની ઈચ્છા પરિપૂર્ણ થઈ ગઈ છે, એટલે તેમને આશીર્વાદ આપીને નગરીમાં જવાની રજા આપી. પછી દિલીપ અને રાણી સુદક્ષિણા મુનિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે અને ઘટનાઓના સુખદ વળાંગથી ખૂબ આનંદિત બનીને તેઓ રાજમહેલમાં આવી પહોંચ્યા. આશીર્વાદે ગેરંટી આપી હતી તે અનુસાર રાણીને ગર્ભરણ. જ્યારે મહિનાઓની અવધિ પૂરી થઈ ત્યારે શુભ મુહૂર્તમાં રાણીએ પુત્રને જન્મ આપ્યો. જ્યારે તે સુખદ સમાચાર નગરીમાં અને રાજ્યમાં પ્રસરી ગયા ત્યારે ખૂબ આનંદપૂર્વક હજારો લોકો રાજમહેલની આસપાસ એકત્રિત થયા. માર્ગોમાં લીલા પાંદડાના તોરણો અને ધજાઓ બાંધવામાં આવ્યા. માણસોના સમૂહો આનંદમાં નૃત્ય કરવા લાગ્યા અને બીજાઓને તેમાં ભાગ લેવા માટે નિમંત્રિત કરવા લાગ્યા. તે પ્રસંગે તેઓ કપૂરની આરતીઓ ઉતારવા લાગ્યા, વિશાળ જનમેદની જય જયના પોકારો કરવા લાગી અને રાજમહેલના પ્રાંગણ તરફ તેઓ જવા લાગ્યા. સામ્રાજ્યના વારસ એવા પુત્રના જન્મની વધાઈ આપી. જ્યારે પ્રધાને વધાઈ આપી ત્યારે જનમેદનીના આનંદપૂર્ણ પોકારોનો ધ્વનિ આકાશ સુધી પહોંચી. તે ધ્વનિ મોટો હતો અને તે લાંબા સમય સુધી ચાલ્યો. એક ગલીમાંથી બીજી ગલીમાં જય ધ્વનિના પડઘા પડે. જનમેદનીને વિખેરાઈ જઈને ઘેર પહોંચવામાં ઘણા કલાકો વીતી. દસમે દિવસે રાજાએ ગુરુને બોલાવ્યા અને તેમની પાસે નામકરણની વિધિ કરાવી. જન્મની રાશિ અનુસાર રઘુ નામ પસંદ કરવામાં આવ્યું. બાળક પોતાની કાલી કાલી વાણીથી અને રમતગમતથી બધાને આનંદ આપવા લાગ્યો. બધા જ તે તેજસ્વી અને સુંદર બાળકને લાડ કરવા લાગ્યા. તે 20 વર્ષનો થઈ ગયો અને તેના પિતાનો એક બહાદુર, અડગ, નિશ્ચયી, કાર્યકુશળ સહાયક બની ગયો. એક રાત્રે કોઈ પણ રાજાની તે લાગણીનું કારણ સમજી શક્યું નહીં. રાણી સાથે વાતચીત કરતા દિલીપે કહ્યું, સુદક્ષિણા, મેં ઘણા ભવ્ય વિજયો પ્રાપ્ત કર્યા છે. અનેક મહાન યજ્ઞવિધિઓ કરવામાં મને સફળતા મળી છે. બળવાન આક્રમણખોરો સામે મેં અનેક ભીષણ જંગ પણ ખેલ્યા છે અને તેમને બધાને મેં હરાવ્યા છે. ભૂત પ્રેતોને, પિશાચોને, અવમાનવ અસુરોને પણ મેં હરાવ્યા છે. આપણો પુત્ર એક મૂલ્યવાન રત્ન છે. હવે આપણે બીજું કાંઈ મેળવવાનું રહ્યું નથી. હવે આપણને જીવનનો શેષ ભાગ ભગવાનની ભક્તિમાં ગાળવાની છે. રઘુમાં બધા જ સદગુણો આશ્રય કરીને રહેલા છે. સામ્રાજ્યનું શાસન કરવાના ભારનું વહન કરવા માટે રઘુ બધી રીતે હવે યોગ્ય છે. આપણે રાજ્ય તેને સોંપી દઈએ. આપણે જંગલમાં એકાંતમાં ચાલે જઈએ. ફળ મૂળ ખાઈને જીવન નિર્વાહ કરીશું. ભગવાનનું ચિંતન કરવા અને તપોમય જીવન ગાળતા ઋષિ મુનિઓની આપણે સેવા કરીશું અને પવિત્ર શ્રવણ, મનન, નિધિધ્યાસનમાં સમય વિતાવીશું. તામસિક ગુણો ઉપર આધારિત આળસમાં એક ક્ષણ પણ આપણે નકામી જવા દઈશું નહીં. એમ કહી પરોળ થયું કે તરત જ તેમણે પોતાના પ્રધાનને પોતાની પાસે બોલાવે અને આજ્ઞા કરી કે રાજકુમારના રાજ્યાભિષેક માટે તથા લગ્ન માટે તૈયારીઓ કરો. ત્યાગની ભાવનાથી પરિપૂર્ણ એવા દિલીપે રાણીને પૂછ્યું કે તારી યોજનાઓ શી છે? આનંદના અને આભારના આંસુ સારતા તે બોલી, આનાથી બીજું મોટું કયું સદભાગ્ય મને પ્રાપ્ત થવાનું હતું? હું તમારી આજ્ઞાંકિત છું. તમારી યોજનાઓને આગળ ધપાવ. રાણીના ઉત્સાહથી અને રાજી ખુશી વડે કરાયેલા સ્વીકારથી સમ્રાટનો નિર્ણય વધુ બળવાન બની ગયો. દિલીપે પોતાના પ્રધાનોને, વિદ્વાનોને અને ઋષિમુનિઓને બોલાવ્યા અને પોતાના પુત્રનો રાજ્યાભિષેક કરવાનો અને તેનો વિવાહ કરવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો. તે બધા પૂરા હૃદયથી તેની સાથે સંમત થયા અને ખૂબ ભક્તિપૂર્વક તે બંને પ્રસંગો ઉજવવામાં આવ્યા. પછી પિતાએ પુત્રને રાજ્ય વહીવટ સંબંધી સલાહ આપી. વેદોના અધ્યયનને તથા વેદ વિદ્યાના વિદ્વાનોનું પોષણ કરવાને વેગ આપવા ઉપર ભાર મૂક્યો અને લોકોની પ્રગતિમાં વૃદ્ધિ થાય તેવા નિયમો ઘડી કાઢ્યા પછી તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો નિર્ધાર કરી રાણી સાથે વનમાં ગયા. તે દિવસથી રઘુરાજાએ રાજ્ય કરવા લાગ્યો. તેમાં તે પંડિતોની આજ્ઞા અનુસાર વર્તતા. તેમના મુખ્ય હેતુઓ બે હતા, પ્રજાજનોનું સુખ અને નીતિમય જીવનમાં વૃદ્ધિ. તે માનતા કે એ બે વસ્તુઓ પ્રાણ સમાન મહત્વની છે. પોતાના આદર્શો સિદ્ધ કરવામાં તે કશી ઉણપ રાખતા નહીં. સચિવો પણ તે માર્ગને ચીટકી રહે તેની તે કાળજી રાખતા. રઘુરાજા યુવાન હતા પણ તેમનામાં અનેક સદગુણો હતા. સમસ્યા ગમે તેટલી વિકટ હોય પણ તે જલ્દી તેને સમજી લેતા અને તેનો ઉકેલ પણ શોધી લેતા. તેમણે પોતાના પ્રજાજનોને સુખી અને સંતુષ્ટ બનાવ્યા. તે દુષ્ટ રાજાઓને કઠિન બોધપાઠ ભણાવતા હતા. શાંતિમય અભિગમ વડે, મુત્સદ્દીભરી યુક્તિ પ્રયુક્તિઓ વડે અથવા તેમને જીતી લેવા માટે નાનકડું સૈન્ય રણભૂમિમાં ખડું કરી દઈને અથવા રણભૂમિમાં તેમને હરાવીને તે તેમને પોતાના પક્ષમાં જીતી લેતા. લોકોને કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં અને વેદોની સંસ્કૃતિની વૃદ્ધિ કરે તેવા કાર્યમાં તે પરોવેલા રહેતા હતા. લોકોની ઉંમર, અર્થકારણી દરજ્જો અથવા પ્રાપ્તિઓ ગમે તે હોય પણ તે બધા તેમની પ્રશંસા કરતા હતા. તેઓ કહેતા હતા કે શારીરિક શક્તિઓમાં, હિંમતમાં, સદાચારમાં અને કરુણામાં તે તેમના પિતા કરતાં પણ એક ડગલું આગળ હતા. અધિક છે, દરેક જણ કહેતું કે તેમણે પોતાના નામને સદાકાળ માટે સાર્થક બનાવીશું. તપવનોમાં તપસ્યામાં ગોથાયેલા તપસ્વીઓની દરકાર અને સગવડ પ્રત્યે તે ખાસ ધ્યાન રાખે. તેમને કોઈ સતાવે નહીં, કોઈ તેમને કનડે નહીં, તે માટેની વ્યવસ્થા ઉપર તે જાતે દેખરેખ રાખતા અને તેમને તે રક્ષણ માટે પ્રોત્સાહન પણ આપતા. તેથી રઘુરાજાને તે તપસ્વીઓની કૃપા અને આશીર્વાદ પુષ્કળ પ્રમાણમાં મળી રહેતા. એક દિવસ વરતંતુનો તાપસ શિષ્ય કૌત્સ્ય પોતાનું વિદ્યાધ્યયન સમાપ્ત કરીને તેમના દરબારમાં આવ્યો. તેણે પોતાના ગુરુને આપવાની દક્ષિણામાં મદદ કરવાની વિનંતી રાજાને કરી. તેને જોઈતા નાણાં રઘુએ આપ્યા. પોતાને મળેલું દાન શુદ્ધ છે. લોકોને પીડ્યા વગર એકઠા કરાયેલા નાણાંમાંથી તે મળ્યું છે. લોકોએ તે નાણાં આનંદપૂર્વક અને આભારવૃત્તિપૂર્વક આપ્યા છે. તેથી કૌત્સ્ય રાજી થયો. જરૂર કરતાં એક પણ વધારે પૈસો રઘુરાજા લોકો પાસેથી વસૂલ કરતો નહીં, કારણ કે તેને હંમેશા ભગવાનના કોપનો ભય રહેતો હતો. દાન ખૂબ પ્રેમપૂર્વક અને માનપૂર્વક આપવામાં આવ્યું હતું, એટલે કૌત્સ્યનું હૃદય આનંદથી અને આભારની લાગણીથી ઉભરાઈ ગયું. તેણે રઘુને આશીર્વાદ આપ્યો કે વિશ્વમાં સર્વત્ર પ્રસરી ગયેલી કીર્તિવાળો પુત્ર તમને થોડા સમયમાં પ્રાપ્ત થાવ, એમ કહીને કૌત્સ્ય વિદાય લીધી. તેનો આશીર્વાદ ફળ્યો. 10 મહિના પછી રઘુને ત્યાં હીરા જેવો જાજવલ્યમાન એક પુત્રનો જન્મ થયો. રાજમહેલના પુરોહિતોએ તેના નામકરણની વિધિ કરી. તેનું નામ અજ પાડવામાં આવ્યું. તે એક સુંદર બાળક હતો. તે એક તેજસ્વી કુમાર બન્યો. બધી કલાઓ અને વિદ્યાનો શીખવા માટે તે ઇંતેજાર રહેતો. તે દરેક વિદ્યામાં નિષ્ણાત થયો. આખા દેશમાં મહાન વિદ્વાન તરીકેની અને કુશળ કુમાર તરીકેની તેની કીર્તિ પ્રસરી ગઈ. સમય જતાં રઘુને પણ પોતાના પિતાની પેઠે રાજ્યભાર પોતાના પુત્રને સોંપીને ભગવાનનું ચિંતન કરવા માટે વનમાં જવાની ઈચ્છા થઈ. તેણે કુમારનો રાજ્યાભિષેક કરી તેને સત્તા સોંપી દેવા માટે એક અજનુ યોગ્ય કન્યા સાથે લગ્ન કરવા માટે પ્રધાનોને પોતાની પાસે બોલાવ્યા. મગધના રાજા ભોજરાજની બહેન ઇન્દુમતીને અજની જીવનસાથી બનવા માટે પસંદ કરવામાં આવી. અજને ગાદી ઉપર બેસાડ્યા પછી રાજા અને રાણી વનના આશ્રમમાં રહેવા માટે ચાલે ગયા. પોતાના જ્ઞાન અને સહાનુભૂતિ વડે અજે પોતાના પ્રેમાળ પત્નીની મદદથી પ્રજાજનોની વફાદારી જીતી લીધી. વહીવટની રીત રસમોમાં તથા ઉપાયોમાં અજ રાજા રઘુની સલાહનું કડકપણે પાલન કરતો હતો. અજ જગતને અને તેના નિવાસીઓને જાણે તે પોતાની પ્રિયા ઇન્દુમતીના પ્રતિબિંબો અને મૂર્તિઓ હોય તેમ ચાહતો અને પૂછતો હતો, એટલે તે સુખી અને આનંદી બન્યો. અજ અને ઇન્દુમતી સુંદર તપોવનોમાં અનેક દિવસો અને અઠવાડિયા ગાળતા અને પ્રકૃતિની ભવ્યતાને તથા તેની તેજસ્વીતાને વખાણતા. તે દરમિયાન રાણીને એક પુત્રનો જન્મ થયો. તે સુખપ્રદ ઘટનાથી માતા પિતાને ખૂબ આનંદ થયો. તેમણે પોતાના પૂજ્ય ગુરુ વસિષ્ઠને સમાચાર મોકલ્યા. તે નવા જન્મેલા બાળકનું નામકરણ વિધિ કરવા માંગતા હતા. કુમારનું નામ દશરથ પાડવામાં આવ્યું. જે કોઈ દશરથને જોતું, તેને લાડ લડાવતું, તેનો તે લાડીલો બની જતો. કુમાર જાણે પ્રાણસ્ફૂર્તિની અને આનંદની મૂર્તિ હોય તેમ તે પોતાના અંગોને ઉછાળતો હતો. એમ લાગતું કે તે આનંદ વડે જ પુષ્ટિ પ્રાપ્ત કરી રહ્યો છે અને બધાને આનંદ આપવા માટે જ જીવી રહ્યો છે. એક દિવસ અજ અને ઇન્દુમતી પોતાની ટેવ મુજબ પ્રકૃતિના ખોળામાં આરામ કરવા માટે વનમાં ગયા. તે દિવસની શાંતિ અને ભવ્યતા બીજા દિવસો કરતાં તેમને વધારે અપીલ કરી જાય તેવા. તે એક વૃક્ષની છાયામાં બેઠા અને પ્રેમપૂર્વક વાતચીત કરવા લાગ્યા. એટલામાં સખત પવન વાવા લાગ્યો. વાયુ એક અવર્ણનીય સુગંધ લઈને આવતો હતો. તે દિવ્ય સંગીતના મનોહર સુરો સાંભળી રહ્યા હતા. આ રહસ્યમય દેણોનું કારણ શોધવા માટે તેઓ આસપાસ ફરી વળ્યા. તેમણે આકાશમાં પોતાના મસ્તક ઉપર બ્રહ્માના માનસપુત્ર નારદને ઝડપભેર ક્યાંક જઈ રહેલા જોયા. તે બંને તેમને જોઈ રહ્યા હતા. એટલામાં નારદે મસ્તક ઉપર ધારણ કરેલ પુષ્પમાળામાંથી એક પુષ્પ ગરીને ઇન્દુમતીના મસ્તક ઉપર પડ્યું. અજને તેથી આશ્ચર્ય થયું, પણ ઇન્દુમતી પોતાની આંખો સદાને માટે મીચી દઈને મૂર્છા પામીને ભૂમિ ઉપર પડી. તેથી અજને આઘાત લાગ્યો. ઇન્દુમતીને અજ પોતાના પ્રાણ સમાન ચાહતો હતો. તેના મૃત્યુથી રાજાને અપાર શોક થયો. તેના વિલાપથી આખું વન એક ખૂણેથી બીજા ખૂણા સુધી ધ્રુજી ઉઠ્યું. પૃથ્વી સહાનુભૂતિમાં કંપી ઉઠી. વૃક્ષો નિસ્તબ્ધ બની ગયા. રાજાના હૃદયમાં અપાર વેદના થતી હતી. તેથી આશ્ચર્યચકિત બનેલા વૃક્ષો સ્થિર થઈ ગયા. નારદે રાજાના વિલાપને, તેમના ડુસ્કાને, નિશાસાને સાંભળ્યા. રાજા પોતાની પ્રિયતમાના મૃતદેહ પાસે રુદન કરી રહ્યો હતો. તેને આશ્વાસન આપવા માટે નારદ નીચે આવ્યા અને બોલ્યા, હે રાજા, મૃત્યુ પ્રહાર છે, ત્યારે શોકથી કશું જ વળતું નથી. જન્મ અને મૃત્યુ એ તો દેહના ધર્મો છે. જે જન્મ લઈને આવે છે તે મૃત્યુ પણ લઈને જ આવે છે. જન્મ મૃત્યુના કારણો શોધવા એ પાગલપણું છે. ભગવાનના કાર્યો કારણ કાર્યની શૃંખલાઓથી પર હોય છે. સામાન્ય બુદ્ધિઓ ભગવાનના કાર્યોને સમજી શકતા નથી. પોતાની શક્તિઓ પહોંચે ત્યાં સુધી તેઓ તેમના કારણ વિશે અનુમાન કરી શકે છે. બુદ્ધિ પોતાના ક્ષેત્રથી પર વસ્તુને કેવી રીતે સમજી શકે? દરેક દેહી માટે મૃત્યુ એ અનિવાર્ય છે, પણ ઇન્દુમતીનું મૃત્યુ ખૂબ વિચિત્ર છે, એટલે હું તમને તેનું કારણ કહીશ. નારદે અર્જને પોતાની પાસે ખેંચી લીધા અને તે બોલ્યા, સાંભળો, ખૂબ સમય પહેલાં તૃણબિંદુ નામના મુનિ કઠોર તપશ્ચર્યા કરી રહ્યા હતા. ઇન્દ્રે તેમની સિદ્ધિની અને સમાનતાના ઊંડાણની પરીક્ષા કરવાનો નિર્ણય કર્યો. મુનિને ઇન્દ્રિય ભોગના જગતમાં આકર્ષવા માટે ઇન્દ્રએ હરિણી નામની એક દિવ્ય અપ્સરા મોકલી, પણ મુનિ પર તેની યુક્તિ પ્રયુક્તિઓની કશી જ અસર થઈ નહીં. પોતાની આંખો ઉગાડીને તે બોલ્યા, તું કોઈ સામાન્ય સ્ત્રી દેખાતી નથી, કદાચ તું કોઈ અપ્સરા હોઈશ. ઠીક, તું ગમે તે હોય, પણ દુષ્કૃત્ય કરવાનો નિર્ણય કરવા બદલ, અધમ યોજના કરવા બદલ તને શિક્ષા મળવી જ જોઈએ. સ્વર્ગમાંથી પતન પામીને તું એક માનવ નારી બનીશ. મર્ત માનવી બનવાનો પદાર્થ પાઠ ભણ. તેને એવો શાપ આપીને મુનિએ પોતાની આંખો મીચી દીધી અને ફરી તે ધ્યાનમાં ડૂબી ગઈ. હરિણી ભયથી ધ્રુજી ગઈ. તેને પશ્ચાતાપના ખૂબ આંસુ સારે અને તેણે સ્વર્ગમાંથી દેશપારીના શાપને મિટાવવા સારું ક્ષમા માગી. કરુણામય રીતે તેણે શાપલોચન માટે વિજ્ઞપ્તિ કરી. તેથી મુનિનું હૃદય થોડુંક દયાથી પીગળ્યું અને તે બોલ્યા, હે નિર્બળ નારી, હું મારા શબ્દો પાછા ખેંચી લઈ શકું તેમ તો નથી, પણ તારી મુક્તિ માટેનો પ્રસંગ હું તને સૂચવીશ. સાંભળ, જ્યારે તારા મસ્તક ઉપર સ્વર્ગનું પુષ્પ પડશે ત્યારે આ માનવી દેહ પડી જશે અને તું સ્વર્ગમાં પાછી જઈશ. ઇન્દુમતીને તે દિવ્ય અપ્સરા છે. આજે તેને મુક્તિ મળી છે. જ્યારે મેં ધારણ કરેલું પુષ્પ તેના ઉપર પડ્યું ત્યારે તે શાપમાંથી મુક્ત બની ગઈ. તો પછી તે માટે તમે શોક શા માટે કરો છો? તેથી કશો જ ફાયદો થવાનો નથી. નારદે રાજાની ફરજો વર્ણવી, તેની જવાબદારીઓનું ભાન કરાવ્યું. રાજાએ તો બધા માટે દ્રષ્ટાંતરૂપ બનવું જોઈએ. જીવન તો ક્ષણભંગુર છે, મૃત્યુ એ રહસ્યમય કોયડો છે. બધા જન્મેલા માણસોને છેવટે તો મરવાનું જ છે, તેમ કહીને નારદ આકાશ માર્ગે આગળ નીકળી ગયા. પોતાની પ્રિયાને બચાવવામાં અસમર્થ બનેલા આજે તેમનો અગ્નિ સંસ્કાર કર્યો અને પોતે રાજધાનીમાં પાછા ગયા. તે ખૂબ શોકમગ્ન હતા. માત્ર કુમાર દશરથ તેમને થોડું ઘણું આશ્વાસન આપી શકે તેમ હતું અને તેમની જીજી વિશાને જાગૃત કરી શકે તેમ જ પોતાના દિવસો શોકમય શુષ્કતામાં વિતાવવા લાગ્યા. હવે દશરથ ઉંમરલાયક બન્યા હતા એટલે અજે રાજ્ય તેમને સોંપી દીધું અને પોતે અનશન વ્રત એટલે કે ખોરાક ન લેવાનું વ્રત લઈને સરયુ નદીના તટ ઉપર બેઠા. ખોરાક ન લેવાને કારણે તેમનો દેહ પડી ગયો. દશરથે તે સમાચાર સાંભળ્યા કે તરત જ સરયુ તટ ઉપર ગયા અને પોતાના વહાલા પિતા માટે વિલાપ કરવા લાગ્યા. તેમણે પિતાની મરણોત્તર ક્રિયા માટે વ્યવસ્થા કરી અને પોતાના પિતાને અનશન વ્રતથી દેહ ત્યજી દીધો હતો તેથી તેમને થોડોક દિલાસો પ્રાપ્ત કર્યો. તે હકીકત વડે તેમનું થોડુંક બળ પ્રાપ્ત કર્યું અને પોતાની બધી શક્તિઓ પર પૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરીને રાજા તરીકેને પોતાની ફરજો બજાવવા લાગ્યા. થોડા જ સમયમાં દશરથની કીર્તિથી ઉગતા સૂર્યના કિરણો હોય તેમ બધી દિશાઓ ઉજ્જવળ બની ગઈ. તેમના એકલામાં 10 સારથીઓ જેટલી નિર્ભયતા અને ચતુરાઈ હતા, તેથી જ તેમનું નામ યોગ્ય રીતે દશરથ પડ્યું હતું. તેમના બળવાન રથના આક્રમણની સામે કોઈ ટક્કર ઝીલી શકતું નહીં. તેમના પરાક્રમથી ખૂબ ભય પામેલો એક દરેક સમકાલીન રાજા દશરથની ગાદી પ્રત્યે માન રાખતો, પૂજ્ય બુદ્ધિ રાખતો. જગત તેમને અદ્વિતીય વીર ગણીને, સદગુણીઓમાં શ્રેષ્ઠ ગણીને, ઉચ્ચતમ મુત્સદી ગણીને તેમની સ્તુતિ કરતું હતું.